એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે 20મી સદીના અંગ્રેજી સાહિત્યની એક ખૂબ જ મહત્વની કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ.
હા, ફોર્ડ મેડોક્સ ફોર્ડ દ્વારા લખાયેલી અને ખૂબ જ ચર્ચાયેલી નવલકથા ધ ગુડ સોલ્જર.
બરાબર. અને આ માત્ર એક વાર્તા નથી, પણ મને લાગે છે કે માનવ સંબંધો, સત્ય અને આપણે જે માનીએ છીએ એ ભ્રમ વચ્ચેના તાણાવાણા પર એક ઊંડું ચિંતન છે.
ચોક્કસ. અને એની શરૂઆત જ કેવી રસપ્રદ છે. આજે જે નામ છે ધ ગુડ સોલ્જર, એ મૂળ નામ નહોતું.
ઓહ, એમ તો શું હતું?
મૂળ તો એનું નામ હતું ધ સેડેસ્ટ સ્ટોરી, એટલે કે સૌથી દુઃખદ વાર્તા.
સૌથી દુઃખદ વાર્તા?
હા, પણ 1915માં પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું એટલે પ્રકાશકને લાગ્યું કે આવા સમયે આટલું નિરાશાજનક નામ ન ચાલે, એટલે બદલીને ધ ગુડ સોલ્જર કરી દીધું.
અને આ નામ જ પોતાનામાં એક વ્યંગ બની જાય છે ને આખી વાર્તા વાંચ્યા પછી.
બિલકુલ. કોણ છે ધ ગુડ સોલ્જર? શું એડવર્ડ ખરેખર ગુડ છે? આ સવાલ આખી નોવેલમાં આપણી સાથે રહે છે.
ખૂબ જ રસપ્રદ વાત. અને લેખક પોતે ફોર્ડ મેડોક્સ ફોર્ડ, એમનું કામ પણ ખાલી આ નોવેલ પૂરતું જ નથી એમને?
ના રે ના, ફોર્ડ તો આધુનિકતાવાદના મોડર્નિઝમના એક મુખ્ય પ્રણેતા હતા. સંપાદક તરીકે તો એમણે જેમ્સ જોઈસ, એઝરા પાઉન્ડ, હેમિંગવે જેવા કેટલાય મોટા લેખકોને પ્લેટફોર્મ આપ્યું.
અચ્છા.
હા, ધ ઈશ રિવ્યૂ અને ધ ટ્રાન્સ એટલાન્ટિક રિવ્યૂ જેવા મેગેઝિન્સ દ્વારા, અને જોસેફ કોનરેડ સાથે પણ એમણે કામ કર્યું હતું, એટલે એમની છાપ ઘણી ઊંડી છે.
એટલે ધ ગુડ સોલ્જરમાં એમની એ પ્રયોગશીલતા દેખાય છે.
ચોક્કસપણે. કથન શૈલી, મનોવૈજ્ઞાનિક ઊંડાણ, બધું જ.
તો ચાલો વાર્તામાં ઉતરીએ. મુખ્ય પાત્રો કોણ છે અને વાર્તા શેના વિશે છે?
વાર્તા મુખ્યત્વે બે યુગલોની આસપાસ ફરે છે. એક છે અમેરિકન જોડી જ્હોન ડોવેલ અને એની પત્ની ફ્લોરેન્સ.
ઓકે.
અને બીજી છે અંગ્રેજ જોડી કેપ્ટન એડવર્ડ એશબનહામ અને એની પત્ની લિયોનોરા.
ચાર મુખ્ય પાત્રો.
હા, અને આ ચારે જણ 9 વર્ષ સુધી દર વર્ષે યુરોપના સ્પા ટાઉનમાં મળે છે, ખાસ કરીને જર્મનીના નાઉહાઇમમાં.
સ્પા ટાઉનમાં શેના માટે?
દેખીતી રીતે તો ફ્લોરેન્સ અને એડવર્ડ બંનેને હાર્ટ પ્રોબ્લેમ હોય છે, એટલે એની ટ્રીટમેન્ટ માટે ત્યાં જાય છે.
અચ્છા, દેખીતી રીતે એટલે શરૂઆતમાં બધું બરાબર લાગે છે, મિત્રો મળે છે, બધું સુખદ, સંસ્કારી.
હા, એકદમ. ડોવેલ પોતે જ કહે છે ને કે એમનો સંબંધ એક સુંદર ડાન્સ જેવો હતો, મિન્યુએટ, બધું નિયમ મુજબ, શાંત, ગોઠવાયેલું.
પણ
એવું હોતું નથી.
જરાય નહીં. એ સુંદર દેખાતા મોહરા પાછળ તો છેતરપિંડી, ગુપ્ત સંબંધો, વિશ્વાસઘાત અને ભયાનક માનસિક પીડાનું ઝાડું છુપાયેલું છે.
અને આ જ કદાચ નવલકથાનો મુખ્ય સવાલ છે કે આપણે ખરેખર કોઈને ઓળખી શકીએ છીએ જેને આપણે સૌથી નજીક માનીએ, એમના વિશે પણ?
બરાબર. આપણા મગજમાં જે છાપ હોય અને જે વાસ્તવિકતા હોય એની વચ્ચેનું અંતર કેટલું મોટું હોઈ શકે?
અને આખી વાત આપણને કોના દ્વારા જાણવા મળે છે? એ આપણને કહે છે જ્હોન ડોવેલ, જે પોતે જ એક ખૂબ જ જટિલ અને શું કહેવાય, અવિશ્વસનીય કથક છે. અનરિલાયબલ નેરેટર.
અવિશ્વસનીય કેમ?
કારણ કે એ ભૂતકાળને યાદ કરીને આપણને કહે છે, પણ એની પોતાની સમજ, એનો ભોળપણ, એના પોતાના દુઃખ, એ બધું એની વાતમાં ભળી જાય છે. એ ઘટનાઓ જે રીતે કહે છે, જે ક્રમમાં કહે છે, એનાથી સત્ય શોધવું અઘરું બને છે.
અહીં જે પેલી ફોર્ડની ઇમ્પ્રેશનિસ્ટિક સ્ટાઇલ આવે છે નહીં, ઘટના ક્યારે બની એના કરતાં એની અસર શું થઈ એના પર ભાર.
એકદમ સાચું. મન પર પડેલી છાપનું આલેખન, ક્રમ મહત્વનો નથી રહેતો. ડોવેલ પોતે જ સ્વીકારે છે કે એની વાર્તા કહેવાની રીત બહુ અસ્તવ્યસ્ત છે, ભૂલભૂલાવણી જેવી.
એટલે વાચકે પણ સાથે સાથે મથવું પડે છે.
હા, એ જ તો ફોર્ડનો પ્રયોગ છે. આપણી યાદશક્તિ પણ એવી જ હોય છે ને, ટુકડાઓમાં, લાગણીઓ સાથે જોડાયેલી, અવ્યવસ્થિત.
સાચી વાત. તો આ ભૂલભૂલામણી શરૂ ક્યાંથી થાય છે? ડોવેલ કેવી રીતે વાત શરૂ કરે છે?
શરૂઆત જ એકદમ ધારદાર વાક્યથી થાય છે. ધીસ ઇઝ ધ સેડેસ્ટ સ્ટોરી આઈ હેવ એવર હર્ડ. આ મેં સાંભળેલી સૌથી દુઃખદ વાર્તા છે.
બાપરે, શરૂઆત જ આવી.
હા, અને પછી એ ચારે પાત્રોનું વર્ણન કરે છે, પોતાની, ફ્લોરેન્સની, એડવર્ડની અને લિયોનોરાની, અને એમની પેલી 9 વર્ષની મિત્રતા જે બહારથી એકદમ પરફેક્ટ લાગે છે, નાઉહાઇમમાં મળવાનું, બધું બહુ સભ્ય અને શિષ્ટાચારપૂર્ણ.
તમે ડોવેલને અવિશ્વસનીય કહો, એનું પાત્ર કેવું છે? મતલબ એ આ બધામાં ક્યાં છે?
ડોવેલ, એ સમજવું બહુ જરૂરી છે. એ બહુ નિષ્ક્રિય છે, પેસિફ, અને ભોળો. એટલે દુનિયાદારીની બહુ સમજ ન હોય એવો. એ જાણે ફ્લોરન્સનો મેલ નર્સ હોય એમ રહે છે. એની દેખભાળ રાખે, એની જરૂરિયાતો પૂરી કરે. એને બસ શાંતિ જોઈએ, વ્યવસ્થા જોઈએ, સારા લોકોનો સાથ જોઈએ.
એટલે એ સત્યનો સામનો કરવા નથી માંગતો?
કદાચ. અથવા એ એટલો ભોળો છે કે એને દેખાતું જ નથી. એની આ નિષ્ક્રિયતા જ એને 9 વર્ષ સુધી અંધારામાં રાખે છે. એની પત્ની અને એના બેસ્ટ ફ્રેન્ડ વચ્ચે શું ચાલી રહ્યું છે એની એને ગંધ સુદ્ધા નથી આવતી.
એટલે પેલો દેખાવ અને વાસ્તવિકતાનો સંઘર્ષ અહીંથી જ શરૂ થાય છે.
બરાબર. અને એના આ ભ્રમ પર પહેલો મોટો ફટકો ક્યારે પડે છે? ફ્લોરેન્સના અચાનક મૃત્યુથી.
ઓ,
શરૂઆતમાં તો એ માની જ નથી શકતો. એને એમ કે ફ્લોરેન્સ એના હૃદયરોગને કારણે ગુજરી ગઈ. પણ પછી ધીમે ધીમે, કદાચ લિયોનોરા પાસેથી, એને ખબર પડે છે.
શું ખબર પડે છે?
કે ફ્લોરેન્સનું મૃત્યુ કુદરતી નહોતું. એણે આત્મહત્યા કરી હતી. ઝેર પી લીધું હતું, પ્રુસિક એસિડ.
આત્મહત્યા? પણ શા માટે?
કારણ કે જે સત્ય ડોવેલને નહોતું ખબર એ હવે બહાર આવે છે. ફ્લોરેન્સનો પેલો હાર્ટ પ્રોબ્લેમ એ ખાલી એક નાટક હતું.
શું વાત કરો છો?
હા, એક બનાવટ, જેના 2 મકસદ હતા. એક, પતિ ડોવેલને પોતાનાથી શારીરિક રીતે દૂર રાખવો, અને બીજું, છેલ્લા 9 વર્ષથી કેપ્ટન એડવર્ડ એશબનેમ સાથે ચાલી રહેલા ગુપ્ત સંબંધને છુપાવવો.
9 વર્ષ?
હા. પણ જ્યારે એડવર્ડે એને બીજી સ્ત્રી માટે છોડી દીધી, ત્યારે ફ્લોરેન્સ ભાંગી પડી અને આ પગલું ભર્યું.
ઓહો, એટલે ફ્લોરેન્સ ખાલી ભોગ બનનાર નથી, પણ બહુ, શું કહેવાય, કુશળ ખેલાડી હતી, મહત્વાકાંક્ષી, સ્વાર્થી.
બરાબર. એણે બીમારીનો, સામાજિક નિયમોનો બધાનો ઉપયોગ કર્યો પોતાના ફાયદા માટે. અને ડોવેલ એ 9 વર્ષ સાથે રહીને પણ એને ઓળખી ન શક્યો.
સાચા જ્ઞાનની અશક્યતા, એ થીમ અહીં બરાબર બંધ બેસે છે. અને પેલી સામાજિક રૂઢિઓ પણ કેવી રીતે આ છેતરપિંડીને ટકાવી રાખે છે.
હા, બધા જ જાણે એક નાટક ભજવી રહ્યા છે. સારું, હવે વાત કરીએ જેના નામ પરથી આખી નોવેલ છે, કેપ્ટન એડવર્ડ એશબનહામ, ધ ગુડ સોલ્જર.
હા, એડવર્ડ, એનું પાત્ર મને બહુ રસપ્રદ લાગે છે. એક તરફ આદર્શ અંગ્રેજ સજ્જન, બહાદુર સૈનિક.
હા, જવાબદાર જમીનદાર, દયાળુ.
અને બીજી તરફ આટલા બધા અફેર, આ વિરોધાભાસ કેમ?
એડવર્ડ કદાચ આખી નોવેલનો સૌથી મોટો કોયડો છે. એનામાં સારા ગુણો ઘણા છે. ઉદારતા, દયા, બીજાનું રક્ષણ કરવાની ભાવના. ડોવેલ પણ એને ખરાબ માણસ નથી માનતો. પણ એનામાં એક ઊંડી, કાબુ બહારની ભાવુકતા છે, સેન્ટિમેન્ટાલિટી. એક રોમેન્ટિક આદર્શવાદ જે એને સ્ત્રીઓ તરફ ખેંચે છે, ખાસ કરીને જે તકલીફમાં હોય એમના તરફ.
એટલે એને એમ લાગે છે કે એ સાચો પ્રેમ કરે છે, રક્ષણ કરવા માંગે છે.
હા, દર વખતે. એના સંબંધો ખાલી શારીરિક નથી હોતા, એમાં ભાવનાત્મક ઊંડાણ હોય છે. પછી એ સ્પેનિશ ડાન્સર લા ડોલ્સિકિટા હોય, કે પેલી નોકરાણી મેસી, મેડન, કે પછી ફ્લોરન્સ.
પણ આ જ ભાવુકતા એના અને બીજા બધાના વિનાશનું કારણ બને છે, નહીં?
બરાબર. એની આ ભાવનાઓ જેને ખોટા નિર્ણયો લેવડાવે છે, દેવામાં ડૂબાડે છે, અને વારંવાર એની પત્ની લિયોનોરા સાથે વિશ્વાસઘાત કરાવે છે.
એટલે પેલું ટાઇટલ ગુડ સોલ્જર ખરેખર વ્યંગાત્મક છે.
એકદમ. શું એ ખરેખર ગુડ છે, એની ભાવનાઓ સારી છે કે ખતરનાક, એ જુસ્સો અને સમાજના નિયમો વચ્ચે પીસાયા કરે છે. અને દુઃખની વાત એ છે કે એના સારા ગુણો જ એના પતનનું કારણ બને છે.
અને આ પતનમાં એની પત્ની લિયોનોરા, એની શું ભૂમિકા છે? એનું પાત્ર પણ જટિલ લાગે છે.
લિયોનોરા એ કદાચ સૌથી શક્તિશાળી અને સાથે સાથે સૌથી દુઃખી પાત્ર છે. એ ધર્મનિષ્ઠ કેથોલિક છે, પણ એની પાસે પોતાની સંપત્તિ નથી. અને લગ્ન પછી તરત જ, હનીમૂન પરથી પાછા આવતા જ, એને એડવર્ડના પહેલા અફેરની ખબર પડે છે.
ઓ, શરૂઆતમાં જ?
હા. ત્યારથી એની જિંદગી એક સંઘર્ષ બની જાય છે. એડવર્ડની 2 જવાબદારીઓ, ભાવનાત્મક અને આર્થિક, એને કાબૂમાં રાખવાની, એમની ડૂબતી એસ્ટેટ બચાવવાની અને સમાજમાં દેખાવ જાળવી રાખવાની.
આ બધું એના પર શું અસર કરે છે?
એ ધીમે ધીમે બહુ ઠંડી, ગણતરીબાજ અને કઠોર બની જાય છે. એ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે બધું જ કરે છે. એડવર્ડની પ્રેમિકાઓ સાથે સોદા કરે, પૈસા આપીને એમને દૂર રાખે, જરૂર પડે તો બ્લેકમેલ પણ કરે.
અરે,
એકવાર તો ગુસ્સામાં એડવર્ડને મારે પણ છે. એ પ્રેમ અને સન્માન ઈચ્છે છે, પણ એને ભાગે ફક્ત નિયંત્રણ અને હતાશા જ આવે છે. અને કેથોલિક છે એટલે છૂટાછેડા પણ નથી લઈ શકતી. એ ફસાયેલી છે.
એટલે પીડિત છે કે પછી ભાગીદાર? એની નૈતિકતા પણ ગ્રે એરિયામાં છે.
બરાબર. અને એમના સંબંધોમાં વાતચીતનો કેટલો અભાવ છે. ક્યારેય ખુલીને વાત જ નથી થતી. એક દિવાલ છે એમની વચ્ચે. આ બધામાં પેલી મેસી મેડન નામની છોકરીનું શું થાય છે? એ પણ એક મહત્વનું પાત્ર છે ને?
હા, મેસી મેડન એ એમની સાથે રહેતી હોય છે અને એને ખરેખર હાર્ટ પ્રોબ્લેમ હોય છે. એડવર્ડ એના તરફ આકર્ષાય છે, એની નિર્દોષતા તરફ.
અને પછી નાઉહાઇમમાં જ એનું મૃત્યુ થાય છે.
હા, અને આ ઘટનાથી એડવર્ડ ભાંગી પડે છે.
એનું દુઃખ જોઈને ફ્લોરેન્સને બહુ ઈર્ષા થાય છે. એને પહેલી વાર લાગે છે કે એડવર્ડ કદાચ મેસીને સાચો પ્રેમ કરતો હતો.
ઓહ!
અને લિયોનોરા આનો ઉપયોગ એડવર્ડ પર પોતાનો કાબૂ વધારવા માટે કરે છે. અહીંથી જ એડવર્ડ અને ફ્લોરેન્સના સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત થાય છે.
આ બધી વાતો આપણને ડોવેલના તૂટક સ્મરણોમાંથી મળે છે. ફોર્ડ જે રીતે સમયને આગળ પાછળ કરે છે એ વાચકને સતત વિચારતો રાખે છે.
હા, આપણે ડોવેલની સાથે સત્યના ટુકડા જોડીએ છીએ અને આ પ્રક્રિયા વધારે ગૂંચવાય છે જ્યારે નેન્સી રફોર્ડ નામની એક યુવાન, સુંદર અને નિર્દોષ છોકરી એમના જીવનમાં આવે છે.
નેન્સી રફોર્ડ એ કોણ છે?
એ લિયોનોરાની દૂરની સંબંધી અને એશબન હામ્સની વોર્ડ બનીને એમની સાથે રહેવા આવે છે.
અને એડવર્ડ?
એડવર્ડ એની યુવાની અને નિર્દોષતાથી એટલો પ્રભાવિત થાય છે કે એના માટે ઊંડો પ્રેમ થઈ જાય છે. એના મતે આ પ્રેમ શુદ્ધ છે, આત્મિક છે, પહેલાના સંબંધો જેવો નહીં.
અને આ શુદ્ધ પ્રેમ ફ્લોરેન્સના અંતનું કારણ બને છે.
હા, એડવર્ડ નેન્સી માટે ફ્લોરેન્સ સાથેનો સંબંધ તોડી નાખે છે. જ્યારે ફ્લોરેન્સને આ વાતની ખબર પડે છે, કદાચ લિયોનોરા જ કહે છે, ત્યારે એ સહન નથી કરી શકતી. એનું આખું અસ્તિત્વ જે છેતરપિંડી પર ટકેલું હતું એ ભાંગી પડે છે અને એ આત્મહત્યા કરી લે છે.
એટલે નેન્સીનું આવવું એ અંતિમ દુર્ઘટના નોતરે છે, નિર્દોષતાનો નાશ થાય છે.
બરાબર. પુખ્ત વયના મોકોની આ જટિલ ભ્રષ્ટ દુનિયાનો ભોગ આખરે એ નિર્દોષ છોકરી બને છે.
અને અંતિમ પડાવ શું આવે છે એ સૌથી દુઃખદ હશે ને?
હા, એ ખરેખર હચમચાવી દેવું છે. ડોવેલ ફ્લોરેન્સના અંતિમ સંસ્કાર માટે અમેરિકા જાય છે. એ દરમિયાન અહીં ઇંગ્લેન્ડમાં
શું થાય છે?
લિયોનોરા કદાચ ઈર્ષ્યા અને હતાશામાં નેન્સીને એડવર્ડના બધા જ ભૂતકાળના સંબંધો વિશે, એની બધી નબળાઈઓ વિશે બધું જ કહી દે છે, એકદમ વિગતવાર.
અરે રે, નેન્સી પર શું વીતે છે?
એ આ આઘાત સહન નથી કરી શકતી. એનું માનસિક સંતુલન તૂટી જાય છે. એ વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે.
અને એડવર્ડ?
એડવર્ડ પેલી શુદ્ધ પ્રેમની ભાવના અને નૈતિક મર્યાદાઓ વચ્ચે ફસાઈ જાય છે. લિયોનોરા એને કહે છે કે નેન્સી તારી થઈ શકે, પણ થોડી રાહ જોવી પડશે. આ સ્થિતિ એના માટે અસહ્ય બની જાય છે.
એટલે
જ્યારે ડોવેલ પાછો આવે છે ત્યારે એડવર્ડ એને મળે છે. એક વિચિત્ર શાંત વાતચીત થાય છે અને પછી એડવર્ડ પોતાના રૂમમાં જઈને એક નાની પેનનાઇફથી ગળું કાપીને આત્મહત્યા કરી લે છે.
હે ભગવાન!
એના છેલ્લા શબ્દો હોય છે, સો આઈ હેડ ટુ, એટલે કે મારે આ કરવું જ પડ્યું.
અને નેન્સી, એનું શું થાય છે?
નેન્સીને ભારત મોકલવાની તૈયારી હોય છે. એને પહેલા એડવર્ડનો ટેલિગ્રામ મળે છે કે હું તને મળવા આવું છું. એ ખુશ થાય છે. પણ તરત જ બીજો ટેલિગ્રામ એડવર્ડના મૃત્યુના સમાચાર લાવે છે. આશા અને તરત જ નિરાશાનો આ બેવડો આઘાત એ સહન નથી કરી શકતી. એ કાયમ માટે પાગલ થઈ જાય છે.
પાગલ?
હા, બસ થોડા તૂટેલા શબ્દો બોલી શકે છે. શટલ કોક્સ અને પેલી લેટિન પ્રાર્થનાનો એક ટુકડો, ક્રેડો ઇન ઉનમ દેવમ ઓમનીપોટેન્ટ એમ, એની નિર્દોષતાનો સંપૂર્ણ નાશ.
ખરેખર આ તો અત્યંત અંધકારમય અંત છે. કોઈ સમાધાન નહીં, કોઈ આશા નહીં,
જનરાઈ નહીં, ખાલી તૂટેલા જીવન અને અધૂરી સમજ. ડુવેલનું શું થાય છે? એ પેલા એશબર્ન આર્મ્સના ઘરમાં જ રહી જાય છે, પાગલ નેન્સીની સંભાળ રાખવા.
પહેલા ફ્લોરેન્સનો નર્સ, હવે નેન્સીનો નર્સ મેડ.
બરાબર. અને લિયોનોરા, એ બીજા લગ્ન કરીને એક સામાન્ય, સ્થિર પણ ભાવના વગરનું જીવન જીવવા લાગે છે. જાણે કંઈ બન્યું જ નથી.
ડુવેલ પાસે હવે બધી હકીકતો છે, પણ શાંતિ નથી, ભયાનક એકલતા છે.
હા, અને એ અહેસાસ કે સાચું માનવીય જોડાણ કદાચ શક્ય જ નથી.
આ વાર્તા ખરેખર વાચકના મન પર ઊંડી અસર છોડી જાય છે. ઉદાસીન, સંશયાત્મક, આપણને દેખાવ પર સવાલ કરવા મજબૂર કરે છે
અને એ પણ વિચારવા પ્રેરે છે કે આપણે જેને સભ્યતા કહીએ છીએ એની પાછળ કેટલી ભયાનક વાસ્તવિકતાઓ છુપાયેલી હોઈ શકે છે.
તો આ નવલકથામાંથી આપણે શું શીખી શકીએ? આજે પણ એ શા માટે મહત્વની છે?
મને લાગે છે કે તે આપણને યાદ અપાવે છે કે માનવ સંબંધો અત્યંત નાજુક હોય છે
અને સત્ય હંમેશા જટિલ હોય છે, સીધું સાદું નથી હોતું.
અને સમાજના દેખાવાઓ અને અંદરની વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો રહે છે.
અંતે એક વિચાર મનમાં રહી જાય છે, શું ડોવેલ આખી વાર્તા કહીને ખરેખર સત્ય સુધી પહોંચ્યો છે?
કે પછી એની આખી વાત પણ પોતાની જાતને છેતરવાનો, પોતાની નિષ્ફળતાઓને વાજબી ઠેરવવાનો એક પ્રયાસ છે? કદાચ અંતિમ સત્ય ક્યારે હાથમાં આવતું જ નથી.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.